એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજના જ્ઞાન સત્રમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે દુનિયાભરમાં ખરેખર હલચલ મચાવી છે, મેરી કોન્ડોનું પુસ્તક ધ લાઇફ ચેન્જિંગ મેજિક ઓફ ટાઇડિંગ અપ. ગુજરાતીમાં કદાચ તમે એને કનમારી, જીવન બદલવાની ગોઠવણ કળા અથવા તો ખુશી માટે વ્યવસ્થાપન જાદુ જેવા નામોથી ઓળખતા હશો.
હા, બિલકુલ. અને આ પુસ્તક છે ને એ ખાલી કબાટ કઈ રીતે ગોઠવવા કે ઘર સાફ રાખવાની ટિપ્સનું નથી, એનાથી ઘણું વધારે છે, ઊંડું છે.
એટલે
કે તે એક એવી પદ્ધતિ રજૂ કરે છે જે દાવો કરે છે કે જો તમે એકવાર, બસ એક જ વાર પણ સાચી રીતે ઘરની સફાઈ અને ગોઠવણ કરો ને, તો એ તમારી માનસિકતા, તમારી આદતો અને તમારા જીવનની દિશા સુધા બદલી શકે છે કાયમ માટે.
ઓહો, એક જ વારની સફાઈથી આટલો મોટો ફેરફાર?
યા.
અને એનો મુખ્ય આધાર શું છે? મેં સાંભળ્યું છે કંઈક સ્પાર્ક જોય જેવું.
હા, એ જ એનો મુખ્ય આધાર છે. ફક્ત એવી વસ્તુઓ રાખવી જે તમને સ્પાર્ક જોય એટલે કે ખુશીનો ઝબકારો આપે.
ખુશીનો ઝબકારો. આજના જમાનામાં જ્યાં આપણે સતત વસ્તુઓ ભેગી કરવાની જાણે હોડમાં છીએ, ત્યાં આ વિચાર ખરેખર કંઈક અલગ લાગે છે, નહીં?
બહુ જ અલગ, અને એટલે જ જરૂરી પણ. ઓછી વસ્તુઓથી વધુ શાંતિ કઈ રીતે મળે એ શીખવું હવે અગત્યનું બની ગયું છે. આપણી આસપાસ એટલો બધો ભૌતિકવાદ છે.
સાચી વાત છે. તો આ પુસ્તક આપણને એ ભીડમાંથી બહાર નીકળીને વધુ શાંતિપૂર્ણ, વધુ ઇરાદાપૂર્વક જીવન જીવવા તરફ માર્ગદર્શન આપે છે, એમને?
બરાબર. આ ફક્ત સફાઈ નથી, આ એક પ્રકારની જીવન જીવવાની ફિલોસોફી છે એમ કહી શકાય.
ખૂબ સરસ. તો પછી આ જે પરિવર્તનકારી વિચાર છે એની પાછળ કોણ છે? ચાલો લેખિકા મેરી કોન્ડો વિશે થોડું જાણીએ. એમની પદ્ધતિમાં એવું તે શું ખાસ છે કે આટલા બધા લોકો એનાથી પ્રભાવિત થયા?
મેરી કોન્ડો મૂળ જાપાનના છે, એક ઓર્ગેનાઇઝિંગ કન્સલ્ટન્ટ, પણ હવે તો એમની ઓળખ વૈશ્વિક બની ગઈ છે. અને રસપ્રદ વાત એ છે કે એમની જે કુશળતા છે ને, તે કોઈ મોટી ડિગ્રી કે શૈક્ષણિક સિદ્ધાંતો પર નથી આધારિત.
અચ્છા, તો પછી
એમના પોતાના અનુભવ અને નાનપણથી જ સફાઈ પ્રત્યેના એમના અસાધારણ જુસ્સા પર આધારિત છે. એવું કહેવાય છે કે તેઓ 5 વર્ષના હતા ત્યારથી જ ઘર અને જીવનશૈલીના મેગેઝીન વાંચતા અને જાત જાતની સફાઈની રીતો અજમાવતા.
5 વર્ષની ઉંમરે? વાહ, જ્યારે મોટાભાગના બાળકો રમકડા આમતેમ ફેંકતા હોય છે, આ તો ખરેખર અદ્ભુત કહેવાય.
હા, ખરેખર. અને એમની પદ્ધતિ પર જાપાની સંસ્કૃતિનો, ખાસ કરીને શિન્ટો માન્યતાઓનો ઊંડો પ્રભાવ દેખાય છે. શિન્ટો પરંપરામાં એવું મનાય છે કે નિર્જીવ વસ્તુઓમાં પણ એક પ્રકારની ઊર્જા, કહો કે આત્મા જેવું કંઈક હોય છે.
એટલે વસ્તુઓ પ્રત્યે પણ એક પ્રકારનો આદરભાવ રાખવાનો.
બરાબર. એટલે જ મેરી કોન્ડો વસ્તુઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા રાખવાનું શીખવે છે, જાણે કે એ વસ્તુઓ પણ જીવંત હોય અને આપણી સાથે સંવાદ કરતી હોય. એમણે તો શિન્ટો મંદિરમાં પરિચારિકા તરીકે પણ થોડો સમય કામ કર્યું હતું.
ઓ, એટલે આ માત્ર ભૌતિક ક્રિયા નથી રહી જતી, એમાં એક ભાવનાત્મક અને કદાચ થોડો આધ્યાત્મિક સ્પર્શ પણ છે. કદાચ આ જ વાત એમની પદ્ધતિને બીજાઓથી અલગ પાડતી હશે.
હા, મને પણ એવું જ લાગે છે. અને બીજું કે તેમણે 19 વર્ષની ઉંમરે જ કન્સલ્ટિંગનું કામ શરૂ કરી દીધું હતું. હજારો લોકોના ઘરે જઈને એમની સાથે કામ કરીને પોતાની પદ્ધતિને વર્ષો સુધી સુધારી છે, પરિષ્કૃત કરી છે.
એટલે આ પુસ્તક કોઈ ખાલી થિયરી નથી, પણ વર્ષોના પ્રેક્ટિકલ અનુભવનો નિચોડ છે.
એકદમ વાસ્તવિક અનુભવ અને ગ્રાહકો સાથેના કામનો નિચોડ. અને તેઓ તો એવો દાવો પણ કરે છે કે એમના જે ક્લાયન્ટ્સ છે એમાંથી કોઈ પણ ફરીથી પેલી જૂની અવ્યવસ્થા તરફ પાછા નથી વળ્યા. 100% સફળતા દર.
100%? આ તો બહુ મોટો દાવો કહેવાય. સારું, તો પુસ્તકનો મુખ્ય હેતુ શું છે? શું એ ખાલી ઘરને એકદમ ટિપટોપ બનાવવાની રીત શીખવે છે?
ના ના, એ તો ક્યાંક શરૂઆત છે. પુસ્તકનો ખરો ઉદ્દેશ તો વાચકને એ સમજવામાં મદદ કરવાનો છે કે એમના માટે જીવનમાં ખરેખર શું મહત્વનું છે, શું અગત્યનું છે. તે વ્યક્તિગત પરિવર્તન લાવવા માટેનું એક સાધન છે. એમ સમજો કે આપણી આસપાસની ભૌતિક દુનિયાને ગોઠવીને આપણે આપણી અંદરની દુનિયાને, આપણા મનને પણ ગોઠવીએ છે.
એટલે ઘરની સફાઈ એ ખરેખર તો પોતાની જાતની, પોતાના મન અને જીવનની સફાઈ કરવાનો એક રસ્તો છે. વાહ, આ તો બહુ રસપ્રદ વિચાર છે.
હા, અને પુસ્તક છે ને એ આપણી પરંપરાગત સફાઈની જે માન્યતાઓ છે એને પડકારે છે. જેમ કે આપણે રોજ થોડું થોડું સાફ કરતા રહીએ અથવા તો એક પછી એક રૂમ સાફ કરીએ.
હા, મોટાભાગે લોકો એમ જ કરતા હોય છે.
પણ કોન્ડો કહે છે કે આનાથી કાયમી ઉકેલ નથી આવતો. કેમ? કારણ કે જે મૂળ સમસ્યા છે, એટલે કે જરૂર કરતા વધુ પડતી વસ્તુઓ હોવી, એ તો ત્યાંની ત્યાં જ રહે છે.
બરાબર. આ અનુભવ તો લગભગ બધાને હશે. એક ખૂણો માંડ સાફ કરીએ ત્યાં બીજો ખૂણો ભરાઈ જાય. તો કોન્ડોનો ઉપાય શું છે આનો?
એમની જે કોનમારી મેથડ છે એના બે મુખ્ય સિદ્ધાંત કે પગલાં છે. પહેલું, જે જરૂરી નથી, જે ખુશી નથી આપતું એને ફેંકી દેવું, ડિસ્કાર્ડિંગ. અને બીજું, જે વસ્તુઓ રાખવાનું નક્કી કર્યું છે એ દરેક માટે એક ચોક્કસ સ્થાન નક્કી કરવું, સ્ટોરેજ.
ફેંકી દેવું અને પછી સ્થાન નક્કી કરવું.
હા, અને આખી પ્રક્રિયા એક ટાઇડિંગ ફેસ્ટિવલ, એટલે કે સફાઈ ઉત્સવ તરીકે કરવાની છે.
સફાઈ ઉત્સવ?
હા, એટલે કે એક મોટા પ્રોજેક્ટની જેમ એક જ વારમાં પૂરું કરવાનું, અને રૂમ પ્રમાણે નહીં પણ કેટેગરી પ્રમાણે.
એક જ વારમાં આખું ઘર અને રૂમ પ્રમાણે નહીં પણ કેટેગરી પ્રમાણે? આ થોડું અજુકતું લાગે છે. આપણે તો સામાન્ય રીતે એક રૂમ પૂરો કરીએ પછી બીજા પર જઈએ.
હા, પણ એમની પદ્ધતિ અલગ છે. કેટેગરી પ્રમાણે એટલે પહેલા ઘરમાં જેટલા પણ કપડાં હોય એ બધા એક સાથે, પછી બધા પુસ્તકો, પછી કાગળો, પછી કોમોનો એટલે રસોડાની વસ્તુઓ, બાથરૂમની વસ્તુઓ, સ્ટેશનરી, ઇલેક્ટ્રોનિક્સ, પેલું બધું પરચુરણ, અને છેક છેલ્લે ભાવનાત્મક રીતે જોડાયેલી વસ્તુઓ જેમ કે ફોટા, ભેટ વગેરે.
અચ્છા, આ ક્રમ પણ નક્કી છે? કપડાં, પુસ્તકો, કાગળો, કોમોનો અને છેલ્લે લાગણીસભર વસ્તુઓ.
હા, અને આ ક્રમ પણ બહુ વિચારીને નક્કી કરેલો છે, એનું પણ કારણ છે.
ઓકે, તો આ ટાઇડિંગ ફેસ્ટિવલ ખરેખર કામ કઈ રીતે કરે છે? ચાલો હવે આ કોનમારી પદ્ધતિના જે મૂળ સિદ્ધાંતો છે એને થોડા વધુ ઊંડાણપૂર્વક સમજીએ.
ચોક્કસ. તો સૌથી પહેલો અને કહી શકાય કે ક્રાંતિકારી સિદ્ધાંત છે સ્ટોરેજ વિશે, એટલે કે વસ્તુઓ ક્યાં મૂકવી એના વિશે વિચારતા પહેલા ફેંકી દેવાની જે પ્રક્રિયા છે એ પૂરેપૂરી કરવી.
આપણે સામાન્ય રીતે ઊંધું કરતા હોઈએ છીએ. પહેલા નવું કબાટ કે સ્ટોરેજ બોક્સ લાવીએ અને પછી વિચારીએ કે આમાં શું ભરવું.
બરાબર. પણ કોન્ડો કહે છે પહેલા નક્કી કરો શું રાખવું છે અને પછી જેને ક્યાં રાખવું એ વિચારો. અને ફેંકવાનો આધાર શું, કઈ વસ્તુ રાખવી અને કઈ કાઢી નાખવી એ નક્કી કઈ રીતે કરવું.
હા, આજ સૌથી મોટો સવાલ છે બધા માટે. અઘરો નિર્ણય હોય છે.
અને અહીં જ કોનમારી પદ્ધતિનો હાર્દ આવે છે, પેલો સ્પાર્ક જોય ટેસ્ટ.
સ્પાર્ક જોય?
હા. તમારે દરેક વસ્તુને હાથમાં લેવાની છે અને તમારી જાતને પૂછવાનું છે, શું આ વસ્તુ મને ખુશીનો ઝબકારો આપે છે? શું આને જોઈને, સ્પર્શીને મને આનંદ થાય છે? આ કોઈ લોજિકનો પ્રશ્ન નથી.
એટલે બુદ્ધિથી નહીં, દિલથી પૂછવાનું.
હા, એમ જ. આ એક શારીરિક અને માનસિક પ્રતિક્રિયા છે, એકદમ સહજ. જો જવાબ હા હોય તો એ વસ્તુને પૂરા સન્માન સાથે રાખો, અને જો જવાબ ના હોય તો એ વસ્તુએ ભૂતકાળમાં જે પણ સેવા આપી એના માટે મનમાં એનો આભાર માનીને એને પ્રેમથી વિદાય આપો.
સ્પાર્ક જોય, આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે વ્યવહારમાં મૂકવું કદાચ એટલું જ અઘરું હશે. ખાસ કરીને જ્યારે મનમાં વિચારો આવે કે અરે આ તો ભવિષ્યમાં કદાચ કામ લાગશે, અથવા આ ભેટમાં મળી હતી કે આટલી મોંઘી લીધી હતી એમ કેમ ફેંકી દેવાય.
બિલકુલ. આ બધા માનસિક અવરોધો છે. કોન્ડો એની પણ વાત કરે છે. તે કહે છે કે આપણે મોટે ભાગે બે જ કારણોસર વસ્તુઓને વળગી રહીએ છીએ. એક, ભૂતકાળ પ્રત્યેનો લગાવ, અને બીજું, ભવિષ્ય માટેનો ડર કે ચિંતા.
ભૂતકાળમાં લગાવ અને ભવિષ્યનો ડર.
હા, પેલો સ્પાર્ક જોય ટેસ્ટ આપણને આ બંનેમાંથી બહાર કાઢીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. અને ખરેખર આપણા માટે અત્યારે શું મહત્વનું છે, શું ખુશી આપે છે તે ઓળખવામાં મદદ કરે છે. અહીં ફોકસ શું ફેંકવું એના પર નથી, પણ શું રાખવું એના પર છે.
આ દૃષ્ટિકોણનો ફેરફાર બહુ મહત્વનો છે. નકારાત્મક ક્રિયા ફેંકવું ને બદલે હકારાત્મક પસંદગી રાખવું પર ભાર, એટલે આખી પ્રક્રિયા કદાચ ઓછી પીડાદાયક અને વધુ સશક્ત બનાવતી હશે.
ચોક્કસ. અને સફાઈ શરૂ કરતા પહેલા પણ એક નાનકડી તૈયારી કરવાની હોય છે.
એ શું?
તમારે તમારી આદર્શ જીવનશૈલી કેવી હોય, તમે કેવા ઘરમાં કેવા વાતાવરણમાં રહેવા માગો છો અને એમાં તમે કેવું અનુભવવા માગો છો એની એકદમ સ્પષ્ટ કલ્પના કરવાની, વિઝ્યુઅલાઇઝ કરવાનું. આ સ્પષ્ટતા તમને આખી પ્રક્રિયા દરમિયાન પ્રેરણા અને દિશા આપશે.
સમજી ગયો. લક્ષ્ય સ્પષ્ટ હોય તો રસ્તો કાપવામાં સરળતા રહે. સારું, હવે પેલી કેટેગરીની વાત પર પાછા આવીએ. તમે કહેલું કે ક્રમ મહત્વનો છે. કપડાં, પુસ્તકો, કાગળો, કોમોનો અને લાગણીસભર, આ ક્રમ શા માટે?
કારણ કે આ ક્રમ છે ને એ ધીમે ધીમે તમારી નિર્ણય લેવાની ક્ષમતાને વિકસાવવા માટે, કેળવવા માટે રચાયેલો છે. કપડાં સાથે આપણો ભાવનાત્મક લગાવ સામાન્ય રીતે ઓછો હોય છે, એટલે શરૂઆત કરવી સહેલી પડે.
અચ્છા.
જ્યારે લાગણીસભર વસ્તુઓ જેમ કે ફોટા કે જૂના પત્રો, એના માટે નિર્ણય લેવો સૌથી અઘરો હોય છે. ત્યાં સુધીમાં સ્પાર્ક જોયને ઓળખવાની તમારી ક્ષમતા ઘણી વિકસી ગઈ હોય છે.
બરાબર બરાબર, સમજી શકાય તેવું છે. તો ટૂંકમાં દરેક કેટેગરી માટે એમનો અભિગમ શું છે? જેમ કે કપડાં માટે.
કપડાં માટે સૌથી પહેલાં તો ઘરમાં જ્યાં પણ કપડાં પડ્યા હોય, કબાટમાં, ડ્રોઅરમાં, ખુરશી પર, પલંગ નીચે, એ બધાને એક જગ્યાએ લાવીને એક મોટો ઢગલો કરવાનો.
ઓ બાપરે, આ તો જોઈને જ બીક લાગી જાય.
હા, એને શોક થેરપી કહે છે. તમને ખ્યાલ આવે કે તમારી પાસે ખરેખર કેટલા બધા કપડાં છે. પછી એક પછી એક કપડું હાથમાં લઈને પેલો સ્પાર્ક જોય ટેસ્ટ કરવાનો.
અને પુસ્તકો, એનું શું? પુસ્તકો ફેંકવા તો બહુ અઘરા લાગે.
હા, ઘણા માટે અઘરું હોય છે. પુસ્તકો માટે પણ એ જ નિયમ. બધા પુસ્તકો છાજલી પરથી નીચે ઉતારવાના, પછી એક એક હાથમાં લઈને જોવાનું. ક્યારેક વાંચીશ એવા વિચારે રાખેલા પુસ્તકો નહીં, પણ જે પુસ્તકો તમને અત્યારે સ્પર્શે છે, પ્રેરણા આપે છે, એ જ રાખવાના. કોન્ડો તો એમ પણ કહે છે કે કદાચ કોઈ પુસ્તક ખરીદવાનો જે હેતુ હતો એ ખરીદી વખતે જ પૂરો થઈ ગયો હોય.
આ વિચારવા જેવું છે. અને કાગળો, બિલ, જૂના ડોક્યુમેન્ટ્સ, નોટ્સ, એનું તો શું કરવું? એ તો લાણે પહાડ જેવા હોય છે.
કાગળો માટે કોન્ડોનો નિયમ સૌથી કડક છે.
શું?
એમનો મૂળભૂત સિદ્ધાંત છે, બધું જ ફેંકી દો.
શું વાત કરો છો, બધું જ?
હા, લગભગ બધું. ફક્ત ત્રણ પ્રકારના કાગળો રાખવાની એ સલાહ આપે છે. એક, જે હાલમાં ઉપયોગમાં આવી રહ્યા છે. બીજું, જે મર્યાદિત સમય માટે સાચવવા જરૂરી છે, જેમ કે કોઈ વસ્તુની વોરંટી. અને ત્રીજું, જે કાયમ માટે સાચવવા અનિવાર્ય છે, જેમ કે કાનૂની દસ્તાવેજો, માર્કશીટ વગેરે. બાકી બધું જ રિસાયકલ.
વાહ, આ તો ખરેખર હિંમતનું કામ છે, પણ કદાચ જરૂરી પણ છે. સારું, પછી આવે કોમોનો, પેલી પરચુરણ વસ્તુઓ.
હા, આ કેટેગરી બહુ મોટી છે. એમાં રસોડાની વસ્તુઓ, બાથરૂમની વસ્તુઓ, મેકઅપ, સ્ટેશનરી, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્પેર પાર્ટ્સ, સીડી, ડીવીડી, રમકડા, બધું જ આવી જાય. અને તમારે નાની નાની સબ કેટેગરીમાં વહેંચવી પડે. જેમ કે પહેલાં બધી સ્ટેશનરી, પછી બધી દવાઓ, પછી મેકઅપ, અને દરેક માટે પેલો સ્પાર્ક જોય ટેસ્ટ.
ઓહ, આ તો ઘણો સમય માગી લેવું લાગે છે. આ સૌથી પડકારજનક કેટેગરી હશે, નહીં?
હા, મોટાભાગના લોકો માટે આ સૌથી લાંબી અને કંટાળાજનક કેટેગરી હોય છે, પણ જરૂરી છે. અને છેલ્લે આવે છે
લાગણીસભર વસ્તુઓ. ફોટા, પત્રો, ભેટ, બાળકોના જૂના ડ્રોઈંગ, સ્કૂલના રિપોર્ટ કાર્ડ.
બરાબર. આ છેલ્લે એટલા માટે આવે છે કારણ કે ત્યાં સુધીમાં સ્પાર્ક જોઈને પારખવાની તમારી ક્ષમતા સારી એવી કેળવાઈ ગઈ હોય છે. અહીં નિર્ણય લેતી વખતે વધુ સ્પષ્ટતા હોય છે. ઉદ્દેશ ભૂતકાળની યાદોને સન્માન આપવાનો છે, પણ એને વર્તમાન પર બોજ બનવા દેવાનો નથી. ફક્ત એવી જ યાદો અને વસ્તુઓ સાચવો જે તમારા ભવિષ્યના તમેને પણ ખુશી અને પ્રેરણા આપે.
સમજી ગયો. ભૂતકાળને પકડી રાખવાને બદલે એમાંથી જે શ્રેષ્ઠ છે એને સાથે લઈને આગળ વધવાનું છે. સારું, માની લો કે ફેંકવાની આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે જે વસ્તુઓ રાખી છે એના સંગ્રહની, એટલે કે સ્ટોરેજની વાત આવે, એમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે?
એમાં મુખ્ય સિદ્ધાંત છે સરળતા અને સુલભતા. દરેક વસ્તુ માટે, ભલે તે ગમે જેટલી નાની હોય, એના માટે એક ચોક્કસ ઘર, એટલે કે સ્થાન નક્કી કરવું.
દરેક વસ્તુ માટે એક ઘર.
હા, જેથી તમે એનો ઉપયોગ કરો પછી એ સરળતાથી એના સ્થાને પાછી મૂકી શકો. અને બીજો મહત્વનો મુદ્દો છે વર્ટિકલ સ્ટોરેજ, એટલે કે ઊભી ગોઠવણ, ખાસ કરીને કપડાં માટે.
હા, મેં એમના ફોલ્ડિંગના વિડીયો જોયા છે. કપડાંને એવી રીતે વાળવાના કે એ ડ્રોઅરમાં ફાઇલની જેમ ઊભા રહી શકે.
બરાબર. એનાથી શું થાય કે દરેક કપડું તમને દેખાય, નીચેનું કપડું કાઢવા માટે ઉપરના 10 કપડાં ઉથલાવવા ના પડે, જગ્યાનો પણ વધુ સારો ઉપયોગ થાય છે. કોન્ડો તો માને છે કે આનાથી કપડાં શ્વાસ લઈ શકે છે.
કપડાં શ્વાસ લઈ શકે.
સરસ.
અને સ્ટોરેજ માટે કે ખાસ વસ્તુઓ ખરીદવાની જરૂર પડે, મોંઘા ઓર્ગેનાઇઝર વગેરે?
કોન્ડો એવું નથી કહેતા, બલકે તે સાદા બોક્સ જેમ કે જૂતાના ખાલી ખોખા હોય એનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. મુખ્ય હેતુ વસ્તુઓને છુપાવવાનો નથી, પણ એને એવી રીતે ગોઠવવાનો છે કે તે સન્માનજનક લાગે અને ઉપયોગમાં સરળ રહે.
તો આ આખી પ્રક્રિયા કેટેગરી પ્રમાણે બધું ભેગું કરવું, સ્પાર્ક જોઈ ટેસ્ટ કરવો, ફેંકવું અને પછી દરેક વસ્તુ માટે ઘર નક્કી કરીને વર્ટિકલી ગોઠવવું, આ બધું ખૂબ જ વ્યવસ્થિત અને મહેનત માંગી લે તેવું લાગે છે. પણ આનું વળતર શું? પેલો જે લાઈફ ચેન્જિંગ મેજિકનો દાવો છે એ ખરેખર ક્યાંથી આવે છે?
સારો સવાલ છે. પેલો જાદુ ત્યારે થાય છે જ્યારે તમે આખી પ્રક્રિયા પૂરી કરો છો અને તમારી આસપાસ જુઓ છો. તમે ફક્ત એવી જ વસ્તુઓથી ઘેરાયેલા હો છો જે તમને ખરેખર પ્રિય છે, જે તમને આનંદ આપે છે. આનાથી તમારા મનમાં એક અદ્ભુત સ્પષ્ટતા આવે છે.
મનમાં સ્પષ્ટતા?
હા, તમને અચાનક ખબર પડવા માંડે છે કે તમારા માટે જીવનમાં ખરેખર શું મહત્વનું છે. અને આ સમજ માત્ર વસ્તુઓ પૂરતી સીમિત નથી રહેતી, એ જીવનના બીજા ક્ષેત્રોમાં પણ ફેલાય છે.
એટલે ઘરની વ્યવસ્થા સીધી મનની વ્યવસ્થા તરફ દોરી જાય છે, અને આ સમજ આપણા બીજા નિર્ણયો પર પણ અસર કરે છે, જેમ કે કારકિર્દી, સંબંધો.
બિલકુલ. પહેલી સ્પાર્ક જોઈને ઓળખવાની જે ક્ષમતા તમે કેળવી છે એ તમારી અંતસ્ફુરણાને, તમારા ઇન્ટ્યુશનને તેજ બનાવે છે. લોકો એવા અનુભવો શેર કરે છે કે આ પ્રક્રિયા પછી એમણે પોતાની નોકરી બદલી, નવો બિઝનેસ શરૂ કર્યો, કોઈ નવો શોખ અપનાવ્યો અથવા તો પોતાના સંબંધોમાં સુધારો લાવ્યા.
કારણ કે હવે તેઓ વધુ સ્પષ્ટ રીતે જાણે છે કે તેમને શું ખરેખર ખુશી આપે છે અને શું નથી આપતું.
બરાબર. એટલે ખરો જાદુ એ પેલું સુઘડ વ્યવસ્થિત ઘર નથી, પણ એ ઘર સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એનાથી જે સ્વશોધ થાય છે, જે આત્મવિશ્વાસ વધે છે, જે સ્પષ્ટતા આવે છે, એ છે.
વાહ, ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો આખા પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે વિષયો તારવી શકીએ જે આપણે યાદ રાખવા જેવા છે?
સૌથી પહેલો અને કદાચ સૌથી અગત્યનો સંદેશ તો એ જ છે, સ્પાર્ક જોયને તમારા જીવનના નિર્ણયોનો માર્ગદર્શક સિદ્ધાંત બનાવો. આ માત્ર વસ્તુઓ ખરીદવા કે રાખવા માટે જ નહીં, પણ તમે તમારો સમય ક્યાં વાપરો છો, કોની સાથે રહો છો, કયું કામ કરો છો, દરેક બાબતમાં આ સવાલ પૂછી શકાય. ખુશી અને સંતોષને પ્રાધાન્ય આપો.
બીજો મુદ્દો જે મને ખૂબ ગમ્યો તે છે વસ્તુઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાનો ભાવ. આપણી પાસે જે છે એની કદર કરવી એ આપણી સેવા કરે છે, અને જો એને જવા દેવાનો સમય આવે તો ફરિયાદ કે અપરાધ ભાવથી નહીં, પણ આભારની લાગણી સાથે જવા દેવી. આ અભિગમ આપણને વધુ પડતી ખરીદી કરતા પણ રોકે છે અને વધુ સભાન ઉપભોક્તા બનાવે છે.
ત્રીજો મહત્વનો સંદેશ એ છે કે સફાઈ એ કોઈ રોજિંદી, કંટાળાજનક, ક્યારેય ન પૂરી થતી પ્રવૃત્તિ નથી, પણ જીવનને રીસેટ કરવા માટેનો એક મોટો વિશેષ પ્રસંગ છે. એક ટાઇડિંગ ફેસ્ટિવલ, એક વખતમાં પૂરો કરવાનો પ્રોજેક્ટ જે ખરેખર લાંબા ગાળાનું પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
ચોથું, આખી પ્રક્રિયા ભૂતકાળનો સામનો કરવાની અને ભવિષ્યનું નિર્માણ કરવાની એક તક છે, કારણ કે આપણી વસ્તુઓ ઘણીવાર આપણા ભૂતકાળ સાથે જોડાયેલી હોય છે. તો શું રાખવું અને શું જવા દેવું એ નક્કી કરીને આપણે સક્રિયપણે પસંદગી કરીએ છીએ કે ભૂતકાળનો કયો હિસ્સો આપણે આપણા ભવિષ્યમાં લઈ જવા માંગીએ છીએ.
અને પાંચમો અને ખૂબ જ મહત્વનો મુદ્દો, ભૌતિક જગ્યા અને માનસિક જગ્યા વચ્ચેનો ગાઢ સંબંધ. અવ્યવસ્થિત ઘર ઘણીવાર અવ્યવસ્થિત મનનું પ્રતિબિંબ હોય છે. એનાથી વિપરીત, જ્યારે આપણી આસપાસની જગ્યા વ્યવસ્થિત, શાંત અને પ્રેરણાદાયક હોય ત્યારે તે આપણી માનસિક શાંતિ, સ્પષ્ટતા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પર હકારાત્મક અસર કરે છે.
ખરેખર આ બધા મુદ્દા બહુ વિચારવા જેવા છે. પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે આપણને અટકીને વિચારવા મજબૂર કરે છે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય વિચારો પર ફરી એક નજર કરીએ.
હા, ચોક્કસ, એક વિચાર જેવરે લાગે છે કે આખી ફિલોસોફીનો સાર આપી દે છે. તમે શું માલિકી રાખવા માંગો છો તે પ્રશ્ન ખરેખર તમે તમારું જીવન કેવી રીતે જીવવા માંગો છો તે પ્રશ્ન છે. એટલે કે આપણી વસ્તુઓ, આપણા મૂલ્યો અને આપણી ઈચ્છિત જીવનશૈલીનું પ્રતિબિંબ હોવી જોઈએ.
અને પેલો કોણ મારી પદ્ધતિનો મંત્ર જે કદાચ સૌથી વધુ પ્રખ્યાત થયો છે, ફક્ત તે જ વસ્તુઓ રાખો જે સ્પાર્ક જોય, એટલે કે ખુશીનો ઝબકારો આપે છે. જો આ એક નિયમ પણ કોઈ પાળે તો કદાચ ઘણો ફેર પડી જાય. ખુશી એ જ સાચો માપદંડ.
ભૂતકાળના બોજમાંથી મુક્ત થવા માટેનો એક સચોટ વિચાર. આપણે જે જગ્યામાં રહીએ છીએ તે આપણે હવે જે વ્યક્તિ બની રહ્યા છીએ તેના માટે હોવી જોઈએ, ભૂતકાળમાં આપણે જે વ્યક્તિ હતા તેના માટે નહીં.
આ વર્તમાનમાં જીવવા અને ભવિષ્ય તરફ આશા સાથે જોવાની પ્રેરણા આપે છે.
અને આ પણ કેટલું સાચું છે, જ્યારે તમે તમારું ઘર વ્યવસ્થિત કરો છો ત્યારે તમે તમારી બાબતો અને તમારા ભૂતકાળને પણ વ્યવસ્થિત કરો છો. ભૌતિક ક્રિયાની કેટલી ઊંડી માનસિક અને ભાવનાત્મક અસર છે. અને છેલ્લે, આપણે વસ્તુઓને શા માટે પકડી રાખીએ છીએ એનું મનોવિજ્ઞાન સમજાવતો એક વિચાર. આપણે કોઈ વસ્તુને શા માટે જવા દઈ શકતા નથી તેના કારણોમાં ઊંડા ઉતરીએ તો ફક્ત બે જ છે, ભૂતકાળ પ્રત્યેનો લગાવ અથવા ભવિષ્ય માટેનો ભય. આ સમજણ આપણને એ પકડમાંથી મુક્ત થવામાં મદદ કરી શકે છે.
આ બધા વિચારો ખરેખર પ્રેરણાદાયક છે, પણ હવે વાત કરીએ વાસ્તવિક જીવનમાં આના ઉપયોગની. આ બધું સાંભળવામાં સારું લાગે, પણ રોજિંદા જીવનમાં આપણા જેવા સામાન્ય લોકો માટે આ કેટલું વ્યવહારુ છે? શું આ પદ્ધતિ ખરેખર બધા માટે કામ કરે છે?
જુઓ, સૌથી મોટો અને કદાચ તાત્કાલિક દેખાતો ફાયદો તો સુધરેલી નિર્ણય શક્તિ છે. તમે એકવાર સ્પાર્ક જોઈને ઓળખતા શીખી જાઓ પછી એ ક્ષમતા જીવનના બીજા નિર્ણયોમાં પણ કામ લાગે છે. કયું કામ કરવું, ક્યાં સમય આપવો, કયો સંબંધ જાળવવો, દરેક વખતે તમે પૂછી શકો, શું આ મને ખરેખર આનંદ આપે છે?
અને પેલી ખરીદીની આદતો પર શું અસર પડે? ખાસ કરીને આપણે ત્યાં લગ્નસરામાં, તહેવારોમાં કે પછી ઓનલાઈન સેલમાં ઘણી બિનજરૂરી ખરીદી થઈ જતી હોય છે.
હા, એના પર ચોક્કસ મોટી અસર પડે છે. વ્યક્તિ વધુ સભાન ઉપભોક્તા બને છે. કોઈ પણ વસ્તુ ઘરમાં લાવતા પહેલા બે વાર વિચારે છે. આવેગમાં આવીને કે દેખાદેખીમાં ખરીદી કરવાને બદલે પોતાને પૂછે છે, શું મને આની ખરેખર જરૂર છે? શું આ મારા ઘરમાં, મારા જીવનમાં ખુશીનો ઉમેરો કરશે? આનાથી બિનજરૂરી ખર્ચ પણ બચે છે અને ઘરમાં કચરો ભેગો થતો પણ અટકે છે.
પૈસા બચે તો વધારાનો ફાયદો, અને માનસિક શાંતિનું શું? શું ખરેખર વ્યવસ્થિત ઘર મનને શાંત કરવામાં મદદ કરે છે? આપણા શાસ્ત્રોમાં પણ સ્વચ્છતા અને વ્યવસ્થાનું મહત્વ તો કયું જ છે.
મોટાભાગના લોકોનો અનુભવ એવો જ રહ્યો છે કે હા, ફરક પડે છે. જ્યારે તમારી આસપાસ ઓછી પણ ગમતી વસ્તુઓ હોય અને બધું વ્યવસ્થિત હોય ત્યારે મન પણ ઓછું ભટકે છે. એક પ્રકારની શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય છે. ધ્યાન કેન્દ્રિત કરવું સહેલું બને છે. તણાવ ઓછો થાય છે, જાણે મગજમાં પણ થોડી ફાલતુ ફાઇલો ડિલીટ થઈ ગઈ હોય.
અને કદાચ ઘરના બીજા સભ્યો સાથેના સંબંધો પર પણ સારી અસર થતી હશે. ઘણીવાર ઘરમાં વસ્તુઓ ક્યાં મૂકવી, કોણે ક્યાં શું મૂક્યું, એ બાબતે નાના મોટા ઝઘડા થતા હોય છે.
હા, એ પણ શક્ય છે. જ્યારે દરેક વસ્તુનું સ્થાન નક્કી હોય અને ઘરના બધા સભ્યો પોતાની વસ્તુઓની જવાબદારી લેતા શીખે તો આવા સંઘર્ષો ચોક્કસપણે ઘટી શકે છે. એટલું જ નહીં, આ સ્પાર્ક જોય અને વ્યવસ્થાના સિદ્ધાંતો તો લોકો હવે પોતાની ડિજિટલ લાઈફમાં પણ લાગુ પાડી રહ્યા છે. ઈમેલ ઇનબોક્સ સાફ કરવો, કમ્પ્યુટરની ફાઇલો ગોઠવવી, ફોનમાંના ફોટા મેનેજ કરવા, ત્યાં પણ આ જ પદ્ધતિ કામ લાગી શકે.
અરે વાહ, ડિજિટલ ક્લટર માટે પણ કોણ મારી! આ તો સરસ વાત છે. તો આટલી વિસ્તૃત ચર્ચા પછી આપણે અંતિમ તારણ શું કાઢી શકીએ? આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મહત્વની વાત કઈ છે? મારા માટે જો હું કહું તો સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણું ભૌતિક વાતાવરણ અને આપણી આંતરિક માનસિક સ્થિતિ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, અને આપણે આપણી આસપાસની જગ્યાને સભાનપણે, ઇરાદાપૂર્વક બદલીને ખરેખર આપણી અંદર પણ પરિવર્તન લાવી શકીએ છીએ. આ જે નાની લાગતી ક્રિયા છે એનું પરિણામ ઘણું મોટું અને ગહન હોઈ શકે છે.
અને મારા માટે પેલો સ્પાર્ક જોયનો સિદ્ધાંત સૌથી શક્તિશાળી અને યાદ રાખવા જેવો છે. તે આપણને સતત યાદ અપાવે છે કે જીવનમાં ખુશી અને સંતોષને પ્રાથમિકતા આપવી કેટલી જરૂરી છે. પછી ભલે તે નાની વસ્તુની પસંદગી હોય કે જીવનના મોટા નિર્ણયો હોય, જો કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રવૃત્તિ કે વિચાર તમને ખુશીનો ઝબકારો ન આપતો હોય તો કદાચ તેના પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ એક સરળ લાગતો પણ ખૂબ જ ગહન માર્ગદર્શક સિદ્ધાંત છે.
એકદમ સાચી વાત. તો સારાંશમાં કહીએ તો આ પુસ્તક માત્ર ઘર કેવી રીતે ગોઠવવું એની ટેકનિકલ ગાઈડ નથી, પણ એ એક એવી જીવનશૈલી, એક એવી ફિલોસોફી અપનાવવા પ્રેરે છે જે વધુ સભાન હોય, વધુ ઇરાદાપૂર્વક હોય અને પરિણામે વધુ આનંદમય હોય. તે બતાવે છે કે ઘર સાફ કરવા જેવી સામાન્ય લાગતી પ્રવૃત્તિ દ્વારા પણ ગહન વ્યક્તિગત પરિવર્તન અને આત્મશોધ શક્ય છે.
અને કદાચ આપણી આસપાસની વસ્તુઓ સાથેનો આપણો જે સંબંધ છે એને સુધારીને આપણે આપણી જાત સાથેનો અને કદાચ બીજાઓ સાથેનો આપણો સંબંધ પણ સુધારી શકીએ છીએ. મને લાગે છે કે એ જ કદાચ આ પદ્ધતિનો અસલી જાદુ છે.
બિલકુલ. અને જતા જતા એક વિચાર જે મનમાં આવે છે તે એ કે જો ઘરની સફાઈ જેવી આટલી સામાન્ય લાગતી ક્રિયા આપણને આપણી જાત વિશે, આપણા મૂલ્યો વિશે, આપણી ખુશી વિશે આટલું બધું શીખવી શકે છે, તો જીવનની બીજી એવી કઈ સામાન્ય લાગતી પ્રવૃત્તિઓ હશે જેમાં આત્મશોધ અને પરિવર્તનની આવી જ અણમોલ ચાવીઓ છુપાયેલી પડી હશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.